તારીખ 5/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 222 અને 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59 તારીખ 5/10/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 222 અને 223 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 59
દર્દીને ક્યારે કેવી ટ્રીટમેન્ટ આપવી એની આ કુશળતા છે. વિશેષપણે કહીએ તો પંચમ કાળને નામે જૈન ગ્રંથો આ કાળને ઓળખે છે અને કળી કાળને નામે પુરાણ ગ્રંથો આ કાળને ઓળખે છે. એમ આ કાળને કઠિન કાળ કહેલો છે. એ રીતે આ કાળને કઠિન કાળ કહેલો છે. તેનો હેતુ હવે કઠિન કયો એટલે શું, એનું કારણ શું, કે જીવને સત્સંગ અને સત્શાસ્ત્રનો જોગ થવો આ કાળમાં દુર્લભ છે. આત્મારથી જીવ કોક મળે, સત્પુરુષ તો બધી એથી દુર્લભ, અને સત્શાસ્ત્ર પણ એની વાંચના એનો સ્વાધ્યાય એ પ્રકાર પણ નૈવત સંપ્રદાયમાં થઈ ગયેલો. એટલે સત્સંગ અને સત્શાસ્ત્રનો યોગ થવો આ કાળનામાં દુર્લભ છે, અને તેટલા જ માટે કાળને એવું ઉપનામ આપ્યું છે. અથવા વર્તમાન કાળમાં એવા વિષમ પરિણામવાળા જીવો છે અને એનું બાહુલ્ય છે કે જેને લઈને સત્સંગ અને સત્શાસ્ત્ર છે એ દુર્લભ થઈ પડ્યા છે. અમને પણ પંચમ કાળ અથવા કળિયુગ હાલ તો અનુભવ આપે છે. અમને પણ એનો પ્રકાર વર્તે છે, એટલે કે નજીકમાં જે સંયોગો છે એમાં કોઈ મેળ દેખાતો નથી. એમ તો શું હોવું જોઈએ કે આવા એકાવતારી મહાત્મા હોય તો એને બહારમાં પણ એવો જ નિવૃત્ત યોગ હોય જે એની અંતરવૃત્તિને અનુકૂળ હોય, એવો જ કોઈ નિવૃત્ત યોગ હોય. એને માથે કામનો બોજો, ઉપાધિનો બોજો હોય એ અનુકૂળ નથી. એ તો નિવૃત્તિમાં પોતાનું કાર્ય સાધે, આત્મસાધનમાં વિશેષપણે કાર્યરત રહે એવી એવો જ એનો યોગ હોવો જોઈએ. એના બદલે વિચિત્ર પરિસ્થિતિ છે અને એનું કારણ વર્તમાન કાળ છે. અમારું ચિત્ત નિષ્ફળ અતિશય છે. આ જગતમાંથી અમારે કાંઈ જોઈએ છીએ એ વસ્તુ નથી, એ પરિસ્થિતિ જ નથી, અતિશય નિષ્ફળ છે. અને જગતમાં સસ્પ્ર તરીકે વર્તીએ છીએ, બીજાની નજરમાં જે પ્રવૃત્તિ ચાલે છે એમાં અમને કાંઈ સ્પૃહા છે એવી રીતે લોકોને દેખાય છે, એવું વર્તવાનું થાય છે. એ કળિયુગની કૃપા છે, એ આ મહેરબાની છે, એ આ કળિયુગની મહેરબાની છે. કેવી ગૂઢ ભાષા વાપરી છે. એ પત્ર 222 અહીંયા પૂરો થાય છે. 223 એક શ્લોક ટાંક્યો છે, એ પણ સુભાગભાઈ ઉપરનો પત્ર છે. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદય. જેનું દેહાભિમાન ગળી ગયું છે, દેહનું અભિમાન, દેહાત્મ બુદ્ધિ જેની ગળી ગઈ છે, અને જેણે પરમાત્માને જાણ્યો છે, વિજ્ઞાતે જેણે જાણ્યો છે, પોતાના પરમાત્મ સ્વરૂપને જેણે જાણ્યું છે, યત્ર યત્ર મનોયાતિ, તેનું મન જ્યાં જ્યાં જાય છે, તેનો ઉપયોગ જ્યાં જ્યાં જાય છે, તત્ર તત્ર સમાધય, ત્યાં એને સમાધાન જ વર્તે છે, એને કોઈ પ્રકારે અસમાધાન થતું નથી. અનેક પર પદાર્થોમાં ઉપયોગ જાય પણ બધે સર્વત્ર સમાધાન વર્તે છે, ક્યાંય અસમાધાન થતું નથી. કેમ કે એમણે પોતાને દેહાભિમાન નથી, દેહથી જ ભિન્નતા વર્તે છે, બીજા પદાર્થોમાં તો અભિન્નતા કરવાનો ક્યાંય પ્રશ્ન નથી, એકતા કરવાનો પ્રશ્ન નથી, એટલે સર્વત્ર સમાધાન વર્તે છે. અર્થ કર્યો છે એ શ્લોક નો અર્થ કર્યો છે નીચે કે હું કરતા, હું મનુષ્ય, હું સુખી અને હું દુખી, હું રાજા, હું રંક, હું પુરુષ, હું સ્ત્રી, હું વિદ્વાન, હું મૂર્ખ, હું ત્યાગી, હું ગ્રસ્થ, આ બધા બોલે એમાં લઈ લેવા વગેરે કહેતા બધા પ્રકાર એમાં આવી જાય. શંકરાચાર્ય શંકરાચાર્ય આધ્યાત્મની વાતો તો અન્ય મત માં નાખેલી, અધ્યાત્મ એ લોકો ભૂમ માંથી દેવી ધ્વનિમાંથી છૂટા પડ્યા છે, ઘણી ધારણામાં વાતો રહી ગઈ હોય, પોતાને સારી લાગી હોય, એના ઉપરથી શું વિચારવા જેવું છે કે અધ્યાત્મ તો એક એવો વિષય છે કે થોડી હળવાશ હોય તો પણ જીવને રૂચે. જો જીવ થોડો હળવો હોય અથવા તીવ્ર પર રૂચિ ન હોય તો પણ એને અધ્યાત્મ રૂચે. તેમ છતાં એવી પરિસ્થિતિમાં ગ્રહિત મિથ્યાત્વ સુધીની દશા હોઈ શકે છે. સૈદ્ધાંતિક રીતે આ વાત થોડી વિચારવા જેવી છે. કેમ કે સામાન્ય રીતે લોકોને, આમ સમાજને જે કાંઈ વ્યામોહ થાય છે આ વિષય ઉપર થાય છે કે જો કોઈ આધ્યાત્મિક ચર્ચા, પરિચર્ચા, આધ્યાત્મિક વિષય કહેનાર મળે છે તો માણસને આકર્ષણ થાય છે, સમાજને આકર્ષણ થાય છે. આધ્યાત્મની વાત ઘણી સરસ કહે છે ભાઈ, એવી અને એથી સારી સરસ અન્ય મતીઓ કરેલી છે. માત્ર એ રીતે વાતથી વ્યામો પામવા જેવું નથી, એટલે આગળ એક જગ્યાએ આવશે અધ્યાત્મનો વ્યામોહ. અધ્યાત્મનો વ્યામોહ કહે છે અમુક જાતના પરિણામને અધ્યાત્મનો વ્યામોહ કહેવામાં આવે છે, કે જેને અધ્યાત્મ વિષય ઉપર મોહ થાય છે, આધ્યાત્મિક વાત ઉપર મોહ થાય છે, છતાં ત્યાં અસમ્યકપણું છે અને સમ્યકપણું નથી. આવી પરિસ્થિતિ હોય છે અને તે ગ્રહિત મિથ્યા સુધી હોય છે. એમ કહીને એમ કહેવું છે કે આ વિષયની પરીક્ષા થોડીક કઠણ છે અને કડક છે. એકલા આધ્યાત્મિક વિષયના શબ્દો કે ચર્ચા કે એ વિષયનું ઓછું વધતું જાણપણું હોય ત્યાં આધ્યાત્મિક વ્યામોમાં આવવા જેવું નથી, એવો વિષય છે. કડક એટલે શું છે કે ભાવુકતામાં કડકાય નથી એ પ્રમાણે, ત્યારે પરીક્ષા પ્રધાની માણસ બહુ જીવતું ન મૂકે, કડક પરીક્ષા કરે, જલ્દી નમતું ન આપી દે, પરીક્ષા કાળે ન આપે, પછી ભલે સમર્પણ ગમે એટલું કરે, પરીક્ષા કાળે ના આપે, એવી કડક ચેકિંગ જેને કહેવામાં આવે છે એવો એ વિષય છે. પોતે વ્યામોહમાં આવી જાય છે, વ્યામોહમાં આવી જાય છે. આમાં શું બાકી રહ્યું? દેહાત્માને દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મને, તત્વ દ્રષ્ટિએ કઈ ભૂલ નથી, આધ્યાત્મિક સિદ્ધાંતમાં કઈ ભૂલવાળી વાત નથી. યત્ર યત્ર મનોયાતિ, એનું મન અથવા ઉપયોગ ગમે ત્યાં જાય, તત્ર તત્ર સમાધ થયો, ત્યાં એને સમાધાન જ વર્તે. આમાં શું ખામી શું છે? કયો ખામી ન લાગે એ વિષયને સાંગોપાંગ સમ્યકપણે નિરૂપે છે કે કેમ, એ બીજી જ વાત થઈ પડે છે. દેવગુરુ શાસ્ત્રી કુદરતી એવું છે કે જ્યાં જીવ ગ્રહિત મિથ્યાત્મા આવે છે ત્યાં દેવગુરુ શાસ્ત્રની ભૂલ ક્યાંક ને ક્યાંક એવી મોટી સ્થૂળ કરે છે કે એનું સૂક્ષ્મ આધ્યાત્મિક નિરૂપણ એ એક ભૂલમાં ધોવાઈ જાય છે. જેમ માણસ કોઈ ને માનસિક રોગ હોય એટલે ગાંડપણ હોય, ભલે થોડું ગાંડપણ હોય, ઘણી ડાયો ડાયી વાત કરે પણ એક જ ગાંડી વાત કરે એટલે સોએ સો નવસો ને નવ્વાણું હજાર વાત ધોવાઈ જાય કે નહીં આ કાંઈક ફેર છે, આવું કેમ બોલી ગયા. માટે બધી ડાયી વાત છે એને ગૌણ જ કરી નાખવી પડે. કોઈ એક વાતને વજન આપે તો નિર્ણય ઊંધો લેવાઈ જાય, આખો નિર્ણય છે એ ઊંધો લેવાઈ જાય, નિશ્ચય ઉલટો થઈ જાય આખો. એના જેવો આ વિષય છે. હું કરતા હું મનુષ્ય, હું સુખી હું દુખી, એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે, એટલે પર્યાય બુદ્ધિ આમ જુઓ તો, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેને જાણ્યો છે, આ તો પોતે અર્થ કરે છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને સમાધિ છે, એને ક્યાંય અસમાધાન થતું નથી. સૈદ્ધાંતિક રીતે વાત બરાબર બેસે છે. શંકરાચાર્ય કરી છે માટે બરાબર નથી એમ વાત નથી, પણ સાંગોપાંગ જે આ વિષયનું પરિજ્ઞાન હોય અને કોઈ પડખે પણ એમાં કોઈ નય ન દુભાય એ રીતે એનું જ્ઞાન પ્રવર્તું હોય, એટલે સંતુલિત અવસ્થામાં પ્રવર્તું હોય છે, એ સમ્ય જ્ઞાનનો એવો સ્વભાવ છે. સમ્ય જ્ઞાન છે ત્યાં જ આવો દોષ થતો નથી, નહીંતર આધ્યાત્મિક વિષય ઉપર વધારે વજન દેનાર પણ સંતુલન એવી રીતે ગુમાવે છે કે સરવાળે પોતાના આત્માનું એમાં એ જીવ અહિત કરતો હોય છે, હિત સધાતું હોતું નથી. આપના પત્રો ઘણી વાર વિગતથી મળે છે, ના પરસ્પર વિરુદ્ધ નથી, ક્યાંક વિરોધ પણ આવે છે, એ એમ બતાવે છે કે મૂળ વાત છે એ એના મર્મસ્થાન સુધી પહોંચીને સમજાયેલી નથી, અથવા મૂળ વાત અનુભવપૂર્વક સિદ્ધ થયેલી નથી. પોતાને સારી લાગી હોય એટલે કહી હોય એટલી વાત જરૂર છે, પણ વિપરીત અભિનિવેશ રહ્યો ક્યાં સુધીનો કે ગ્રહિત મિથ્યાત સુધીનો, આ પરિસ્થિતિ છે. આપના પત્રો ઘણીવાર વિગતથી મળે છે અને તે પત્રો વાંચી પ્રથમ તો સમાગમમાં જ રહેવાની ઈચ્છા થાય છે. તમારી પાત્રતા ઉપર, સુભાગભાઈની પાત્રતા ઉપર ઘણું બહુમાન એમને વર્તે છે, તથાપિ અમુક કારણથી તે ઈચ્છાનું ગમે તે પ્રકારે વિસ્મરણ કરવું પડે છે, ગૌણ કરવી પડે છે સમાગમમાં રહેવાની ઈચ્છાને, અને પત્રનો સ્વવિગત ઉત્તર લખવા ઈચ્છા થાય છે તો તે ઈચ્છા પણ ઘણું કરીને પછી જ પાર પડે છે. એના બે કારણ છે. એક તો એ વિષયમાં અધિક લખવા જેવી દશા રહી નથી, પોતાની જે પરિણતિ ચાલે છે એમાં બાહ્ય પ્રવૃત્તિમાં ઉપયોગ બહુ ચાલતો નથી. પરાણે પરાણે ઉદયના કાર્યો કરવા પડે છે, ક્યાંય ઉપયોગ ચાલતો નથી, ચિત્ત ચોંટતું નથી. અને બીજું કારણ ઉપાધિ યોગ એટલે એમાં સમય વ્યતીત થાય છે પ્રવૃત્તિની અંદર. એમ બહારને અંદર એવો પ્રકાર છે કે જેને લઈને તમારા પત્રનો સવિગત ઉત્તર લખવાનું ભાગ્ય જ પાર પડે છે. ઉપાધિ યોગ કરતા વર્તતી દશા વાળું કારણ અધિક બળવાન છે. અંતરંગ પરિણતિ જે વર્તે છે એ બળવાન કારણ છે કે જે અમને બીજી બાહ્ય પ્રવૃત્તિમાંથી નિરસ કરી નાખે છે, એ બળવાન કારણ છે. જે દશા બહુ નિષ્પ્રળ છે, પોતાની અંતર્વર્તતી દશા, 24મું વર્ષ ચાલે છે, હજી તો ફાગણ માં ફાગણ મહિનો ચાલે છે, બહુ બળવાન દશા છે, બહુ નિષ્પ્રળ છે, અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી. આ દશા સમજાય અને આ દશા જ્યારે ઓળખાય ત્યારે જ્ઞાનીની સાચી પ્રતીતિ આવે છે. અને ત્યારે એને પર એ જ્ઞાની કેવા દેખાય છે એ વાત એ નીચેના પેરેગ્રાફમાં મૂકશે કે ત્યારે એને જ્ઞાનીનું ચિત્ર કેવું દેખાય છે એ ત્યારે એને ખ્યાલ આવે છે. આ બસ એમણે એક્ઝેક્ટ વાત એવી કરી છે, સ્વાનુભવ ગમ્ય વાત કરી છે કે આવી જ પરિસ્થિતિ ઊભી થાય. સાધારણ હું મૂકશુને તો એનું અનુમાન આવવું મુશ્કેલ પડે એવો વિષય છે, એનું અનુમાન ન લાગે. જે દશા બહુ નિષ્પ્રળ છે અને તેને લીધે મન અન્ય વિષયમાં પ્રવેશ કરતું નથી, અમારું જે ચિત્ત છે એ અમારા સ્વરૂપને છોડીને અન્ય વિષયમાં જાણે પ્રવેશ કરતું નથી, અને તેમાં પણ પરમાર્થ વિશે લખતા કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. બહુ પહેલું વહેલું આ ગ્રંથ વાંચ્યો ત્યારે આ જગ્યાએ શંકા ઉઠી હતી, આ જગ્યાએ જ્યાં જ્યાં એમણે આવી વાત કરી છે કે એક કોરથી પોતે સત્સમાગમને ઈચ્છે છે, સતની વાર્તા કહેવીને સાંભળવી એ એમનો રૂચિનો વિષય છે, બીજી કોરથી પોતે જ પારમાર્થિક વિષયમાં લખતા ઉપયોગ નિરસ થઈ જાય છે. આ તો કેવી વિચિત્ર દશા છે. મંથનનો વિષય થોડો હતો એટલે એ વિષયને સમજવા માટે, શરૂઆતમાં આ વિષયને સમજવા માટે થોડું મંથન ચાલતું કે આ કયા પ્રકારની એવી દશા છે કે જેમાં બહારથી જોતા મેળ ખાતો નથી. એ પ્રકાર કેવો, એનું સ્વરૂપ કેવું, લખે છે એ તો લખનાર પોતાના પરિણામને જેવા જોવે છે એવા જ જરા પણ આઘું પાછું અદકું ઓછું કર્યા વિના લખે છે. એટલી બધી મધ્યસ્થતા નીતરે છે એમાં તો કાંઈ પ્રશ્ન નથી. આ પ્રકાર કેવો, કે એક બાજુ સત્સંગને ઈચ્છનાર પોતે જ પારમાર્થિક વિષયમાં લખવા બેસે ત્યારે એની વૃત્તિ શૂન્ય થઈ જાય છે, આ પ્રકાર કઈ જાતનો છે. અને આ એક સમ્યક દશાનું અસાધારણ લક્ષણ છે. ફુગાનીજીનો પ્રાસંગિક દ્રષ્ટાંત છે એમાં લીધું છે, આમાં પાછો છે છે કે જો એ કલકત્તા જતા તો એમ લખે કે સોનગઢની ધૂળ માટે હું તડકું છું. ગુરુદેવ પ્રત્યેના સત્સમાગમની ભાવના, સત્સમાગમમાં રહેવાની ભાવના એટલી કે સોનગઢની ધૂલી કે લીએ અહીંયા તડપના પડતા. સોનગઢમાં આવ્યા પછી બીજી પરિસ્થિતિ, પાછી એક દિવસ સાંજના વખતે જેમાં પછી ગુરુદેવ માર પાટ ઉપર થોડી વાર બેસતા ચાલો આપણે ગુરુદેવ પાસે બેસવું જઈએ, આપ જઈએ. મેને તો ગુરુદેવ કો અહીંયા બિઠા દીયા હૈ, અમારે જવું હોય તો જાઓ, મારે નથી આવવું. એ વખતે પોતાને અંદર પરિણતિ એવી છે કે ધ્યાનમાં બેસવા માટે વિકલ્પ છે, તો એવું પરિણમન અંતરંગ પરિણતિ સાથેનું વર્તી રહ્યું હોય છે કે એમાં જરા પણ ઉપયોગને બહાર લઈ જવો પોતાને ફાવતો નથી, અનુકૂળ પડતું નથી. તો આટલો યોગ નજીક છે તો તમે જાઓ, કલકત્તા જાય તો અહીંયાની ધૂળ માટે હું તો તડકું છું. આવી એક કુદરતી પરિસ્થિતિ એવી હોય છે કે જો એ વિષયને ન સમજી શકવામાં આવે તો એ વિચિત્રતા કોઈક નવી ભ્રાંતિનું પણ કારણ થઈ શકે છે. એવી પણ એક વિચિત્રતા ઊભી થાય છે, એ અહીંયા દેખાય છે. બીજા ઉદયમાં તો બીજા વિષયમાં તો મન પ્રવેશ કરતું નથી, એમાં પણ પરમાર્થ વિષય લગતા કેવળ શૂન્યતા જેવું થયા કરે છે. એમ નહીં કે રૂચિથી આ કાગળો ઢેડા કરીએ છીએ, એમ નથી, શૂન્યતા જેવું વર્તે છે અને આ પત્રો લખાય છે. એ વિષયમાં લેખન શક્તિ એટલી બધી શૂન્યતા પામી છે, સ્પષ્ટ કરે છે કે વાણી પ્રસંગોપાત હજુ એ વિષયમાં કેટલું કાર્ય કરી શકે છે બોલવાનું, અને તેથી આશા રહે છે કે સમાગમમાં જરૂર ઈશ્વર કૃપા થશે એટલે સમાગમમાં ઘણી વાતો નીકળશે એમ લાગે છે. પણ લખવાનું તો પરાણે પરાણે આ બધું લખવું પડે છે, એ અમારી દશા થઈ ગઈ છે. પરમાત્મા વિષયમાં પણ કલમ ચાલતી નથી અને તમારો ઉત્તર વિગતથી લખી શકવાનું બની શકતું નથી. આ એક સમજવા જેવો વિષય છે, બહુ ઊંડાણથી સમજવા જેવો વિષય છે. હા, ધારા ઉગ્રતા પામે છે અને એ પ્રવૃત્તિનો બોજો લાગે છે, બોજો લાગે છે. વાણી પણ જેવી આગળ ક્રમપૂર્વક વાત કરી શકતી તેવી હવે લાગતી નથી, એ પણ એટલો બધો ઉપયોગ એમાં ચાલતો નથી. લેખન શક્તિ શૂન્યતા પામા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે અને તે લેખમાં આવી શકતી નથી. એક વાત કહેવા પાછળ એ સંબંધીનું અમારું જે જ્ઞાન છે એ વાતને અમે કેટલી સંતુલિત રીતે કહેવા ધારીએ છીએ એ લેખનીનું કામ નથી. એટલે એમ થાય છે કે ઉપયોગ નિરસ્ત થઈ જાય છે, પ્રવૃત્તિ કરવી ફાવતી નથી. કહેવામાં કાંઈક હજી સ્પષ્ટતા વધારે કરી શકાય કે જો અહીંયા આટલું મર્યાદામાં વજન છે, આથી વધારે નથી. પણ લખવાની અંદર તો પરોક્ષતા છે, એટલે પ્રત્યક્ષતા છે, એટલે વિષય પ્રતિપાદનની અંદર જે સંતુલન બતાવવું છે એ લખવાની અંદર એટલું આવી શકે નહીં, એવું પણ એક કારણ જોઈને. અનેક એક જ એક વાત કહેવામાં કેટલા નહીં પોતે લાગુ કર્યા છે એ જ્ઞાનમાં વર્તે છે, લખવામાં કેવી રીતે એને મૂકવા, કેમ કે કહેવા જાય તો ક્રમ પડે છે. ક્રમ પડે છે તો કયા ક્રમ ઉપર કયો જીવ અધિક વજન આપશે એ શંકાનો વિષય છે. કયા આટલી વાત કરવામાં કઈ ફાલતી વાત કોણ પકડશે, કેવી રીતે પકડશે, એટલે લખવાનું એમ થાય છે કે આ ન લખવું તો ઠીક છે, સમાગમે વાત થાય તો ઠીક છે, લખવા કરતા રૂબરૂમાં આ વાત થાય એ વધારે ઠીક લાગે છે. અને એ અનુભવ ગમ્ય વિષય છે કે કેટલીક વાતો લખવાની અંદર કહેવા કરતા જો મૂકવામાં આવે તો અર્થનો અનર્થ થવાની સંભાવના ઘણી થાય છે, ઘણી હોય છે. લેખન શક્તિ ન્યૂનતા પાયમા જેવી થવાનું કારણ એક એવું પણ છે કે ચિત્તમાં ઉગેલી વાત ઘણા નયુક્ત હોય છે અને તે લેખમાં આવી શકતી નથી, અથવા જે કંઈ કહેવું હોય એની પાછળની જે વિચારધારા છે કે જેમાંથી કંઈ કહેવા માટે વાત ઉગી છે એ વિચારધારા લેખમાં અવ્યક્ત રહી જાય છે અને કહેવા ધારેલી વાત ઉપર વજન હોય એટલે એટલી જ વાત કહેવાય છે. તો એની પાછળનું શું બેકગ્રાઉન્ડ છે એનાથી વાંચનાર અજાણ રહી જાય છે. આ પરિસ્થિતિ બને છે અને તે લેખમાં આવી શકતી નથી, તેથી ચિત્ત વૈરાગ્ય પામી જાય છે, નિરસ થઈ જાય છે. લખવામાં કાંઈ ઠીક નથી, રૂબરૂ મળશે, સમાગમ થશે ત્યારે કહેશું. અને એ પણ કે ઈશ્વર કૃપા થશે તો, એટલે કુદરતી એ જાતનો યોગ ઉપયોગ કાર્ય કરી જશે તો, ને પાછું ગોઠવીને પ્લાનિંગ કરીને કે આ મળે ત્યારે આટલી વાત કહેવી જ છે, કહેવા ધારી છે એ પણ નથી. એટલી બધી સહજતા પ્રવૃત્તિની અંદર પણ વર્તે છે. એનું કારણ પોતાનું વલણ અંદરમાં વધારે જોર કરે છે. આપે એકવાર ભક્તિના સંબંધમાં પ્રશ્ન કર્યો હતો, તે સંબંધમાં વધારે વાત તો સમાગમે થઈ શકે તેમ છે અને ઘણું કરીને બધી વાતને માટે સમાગમ ઠીક લાગે છે, તો પણ ઘણો ટૂંકો ઉત્તર લખું છું ભક્તિના વિષયમાં. ઘણો ટૂંકો ઉત્તર લખું છું અહીંયા. આ ટૂંકા ઉત્તરમાં પણ એમણે ઓવરબાઉન્ડ વાત ગઈ છે એમ કહીએ તો ચાલે, એટલી બધી વાત લીધી છે. પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. હવે પ્રશ્નચિહ્ન તો સંકલન કરતા એમ તો લાગે છે, પરમાત્મા અને આત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. હવે આમાં શું છે, અન્ય મતમાં એક જુદો અભિપ્રાય છે અને આધ્યાત્મિક વિષય એક જુદો વિષય થઈ જાય છે. અન્ય મતમાં તો કોઈ એક પરમાત્માને માં એકરૂપ થઈ જવું, એકાગ્ર થઈ જવું, તન્મય થઈ જવું એને પરાભક્તિ એટલે છેવટની ભક્તિ કહેવામાં આવે છે, ઉત્કૃષ્ટ ભક્તિ કહેવામાં આવે છે. કે કોઈ જીવને ઉત્કૃષ્ટ ભક્તિ થાય ત્યારે એને નિર્ધારેલ જે પરમાત્માનું સ્વરૂપ હોય એમાં એને પોતાને ઘણી એકાગ્રતા વર્તતી હોય અને પોતે એમાં જાણે એકમેક થઈ ગયા હોય એવો એક અનુભવ કરે છે, એને એ લોકો છેવટની પરાભક્તિ ઉત્કૃષ્ટ ભક્તિ કહે છે. અહીંયા આત્મા છે, અધ્યાત્મમાં તો આત્મા છે એટલે આત્મભાવે વર્તતી જે દશા છે એ પોતાના ત્રિકાળી પરમાત્મ સ્વરૂપમાં લીન થાય એવી એકાગ્રતા અંદરમાં વર્તે, તન્મયતા વર્તે ત્યારે એને પરાભક્તિ, નિશ્ચય ભક્તિ, સર્વોત્કૃષ્ટ ભક્તિ કહેવામાં આવે છે. એક એ જ લઈ રહેવી તે પરાભક્તિ છે અને એવી પરિણતિ ચાલુ રહેવી તેને ઉત્કૃષ્ટ ભક્તિ કહેવામાં આવે છે. પરમ મહાત્મ્યા એને મહાત્મા કહે છે, ગોપાંગનાઓને મહાત્માનું બિરુદ આપ્યું છે પોતે, પરમ મહાત્મા એમ. ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં જ એ પ્રકારે રહી હતી. એ ગોપાંગનાઓની જગ્યાએ આત્માની જે એકલયવાળી પરિણતિ છે, એકલયવાળી જે દશા છે એ લેવી, અને વાસુદેવ એટલે પોતાનું ત્રિકાળી પરમાત્મ તત્વ એ જ પ્રકારે રહી હતી. પરમાત્માને નિરંજન અને નિર્દેહ રૂપે ચિંતવે, જીવને એ લઈ આવવી વિકટ છે. કેમ આ ભાગવતની અંદર કેમ આ વાત લીધી છે કે નિરંજન નિરાકાર રૂપે ચિંતવા જતા આ પ્રકારની લઈ આવતી નથી, એટલે આવું રૂપક ગોઠવું છે એમણે શ્રી કૃષ્ણનું શું. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે હવે સત્પુરુષ ઉપર ઉતારે છે. એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. મુમુક્ષુ જીવને જે એમને ભક્તિનો પ્રશ્ન લખ્યો છે એનો ઉત્તર ખરેખર અહીંથી શરૂ થાય છે કે જે જ્ઞાની છે અથવા જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી જ્ઞાની સત્પુરુષ એવો શબ્દ અહીંયા નહીં વાપર્યો. એવો દેહધારી પરમાત્મા તે જ મુમુક્ષુને સર્વોત્કૃષ્ટ ભક્તિનું પરમ કારણ છે અથવા એનું પરમ ભક્તિધામ છે એમ જોયું છે. ત્યારે હવે એને વ્યક્ત દશા કોઈ હોય તો તે જ્ઞાની પરમાત્માની છે. એટલે જો એ દશાને ઓળખે તો એ દશા જે આકારે થઈ છે જે ભાવને ભાવ આકાર નિમિત્ત કારણ છે. જો જીવની ઉપાદાનની યોગ્યતા હોય તો નહીતર નહીં, નહીતર એને બીજા સત્પુરુષ બીજા જે લૌકિક જીવોની પ્રવૃત્તિ વાળા દેખાશે કે ખાય છે પીએ છે બેસે છે ઉઠે છે વાતો કરે છે બધું આપણી જેમ જ. જ્ઞાની એના અંતરંગ પરિણતિથી પરિચિત થાય છે ઓળખાય છે ત્યારે એ જ્ઞાની પ્રત્યે એને કેવું બહુમાન ઉપજે છે કે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, મને તો કઈ અંતર દેખાતો નથી. એ જ્ઞાની કહો કે પરમાત્મા કહો, ગુણ સ્થાનની કર્ણાનુ યોગની ગણતરી ચાલી જાય છે. પદ્મ પ્રબલ ધારી દે કે ભાવલિંગી સંત અને પરમાત્મા એમાં કઈ અંતર નથી. અંતર અમે માનીએ તો અમે જડ છીએ, જડાવયમ, અમે જડ છીએ, અમારી બુદ્ધિ જડ થઈ ગઈ એમ કહે છે ને. તમે કાયદો જડ છે, જડ કાયદાને ક્યાં પકડી રાખો, કાયદાનો હેતુ જોઈને કાંઈક એનો સદુપયોગ કરો. એમાં કર્ણાનુયોગના કાયદા જડ છે એને તમે પકડી રાખો, તમારી બુદ્ધિ જડ થઈ જશે એમ કહે છે. જડાવયમ, અમે જડ છીએ, જો એવું કઈ વિકલ્પ ઉઠે તો અમે જડ છીએ એમ કે. બહુ આ જગ્યાએ જે વાત કરી છે એ બહુ સુંદર વાત કરી છે. સમજીએ જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. સિદ્ધ પદમાં, સિદ્ધ પદ પરમાત્મા એટલે સિદ્ધ પદ, અર્યંત પદ કયો, સિદ્ધ પદ કયો, બધું પરમાત્મા દશા છે એમાં કાંઈ અંતર નથી. એ પોતે હવે આમાંથી એ વિચારવું છે કે આમાં પરોક્ષતા કેવી રીતે લાગુ પડે, વિદ્યમાન સત્પુરુષ લાગુ પડે કે પરોક્ષ સત્પુરુષ લાગુ પડે. શું જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે એવો દેહધારી પરમાત્મા તે પરમ ભક્તિનું પરમ કારણ છે તો એ વિદ્યમાન જ હોય તો જેને દેખાય ને. ભૂતકાળમાં શું દેખાય, જે છે ને અહીંયા સામે એ કેવી રીતે દેખાય, એ તો નથી, એ તો અર્યંતને સિદ્ધો પણ નથી. સર્વોત્કૃષ્ટ પદ તો સિદ્ધ પદ છે તો એ પણ અહીંયા નથી. જો જ્ઞાની અહીંયા નથી તો સિદ્ધ પણ અહીંયા નથી. માટે જે વાત કહેવા ધારે છે એ વિદ્યમાન પ્રત્યક્ષ જે હોય એના એની વાત કહેવા માગે છે એ અહીંથી બહુ સ્પષ્ટ થાય છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી અને જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. વિકટ છે એમ ન કહ્યું, એને પરમ વિકટ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં ફેર છે. આ ચોથા ગુણસ્થાન વાળા છે, પેલા 13મા ગુણસ્થાન વાળા છે કે 14 ગુણસ્થાનથી પાર થયેલા સિદ્ધ છે. માટે એની ભક્તિમાં ફેર રાખવો, આની ભક્તિમાં ફેર રાખવો, આને અર્ઘ ચડાવવો, આને અર્ઘ ન ચડાવવો, માર્ગની પ્રાપ્તિ એને બહુ વિકટ છે, ઘણી વિકટ છે, પરમ વિકટ છે એમ. જે કોઈ અંતર માને છે, કોઈ પણ હોય, પછી ગમે તે વિદ્વાન હોય, ગમે તે કહેવાતા હોય, કહેવા પણ એ બધાને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે. જો શબ્દ પાછો વાગ્યો, જ્ઞાની તો પરમાત્મા જ છે. અને મુમુક્ષુના નેત્રોમાં જ્ઞાની પરમાત્મા સ્વરૂપે દેખાય ત્યારે એને સમજવું કે હવે મને માર્ગની પ્રાપ્તિ નિકટ છે. જ્યાં સુધી એ ન દેખાય ત્યાં સુધી એને એમ સમજવું કે માર્ગની પ્રાપ્તિ વિકટ છે. આ નિકટ ને વિકટમાં ન ને હોય જેટલો જ ફેર છે, બાકી બધું એમને એમ છે. જેથી એની નજરમાં જ્ઞાની પરમાત્મા દેખાય તેથી સમજવું કે માર્ગની પ્રાપ્તિ નિકટ છે, અને નહીતર ત્યાં સુધી એને વિકટ છે. આ ચોખ્ખે ચોખ્ખો અધ્યાત્મનો સિદ્ધાંત છે, આ અનુભવનો સિદ્ધાંત છે. જ્ઞાની તો પરમાત્મા છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, કોઈને ક્યારે થઈ નથી. આ પરિસ્થિતિ કોઈ પણ કાળે કોઈ ધન્ય પડે એક વાર આવે છે. આ પરિસ્થિતિ કોઈ પ્રત્યક્ષ જ્ઞાનીના યુગમાં આ એક સ્થિતિ આવે છે, પછી એને પોતાના નિજ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. એ પહેલાં કોઈને આત્મ સાક્ષાત્કાર થયો નથી. ભૂતકાળમાં અનંત જ્ઞાનીઓમાં કોઈને પણ ક્યારે પણ આ દશા એવા પહેલાં પરમાત્માની પ્રાપ્તિ થઈ હોય એવું બીજું નથી એમ નાખે છે. ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી, માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય. એક પ્રકાર બાકી ન રાખવો એમ કહે છે, કે આ પ્રકાર બાદ રાખીને રાખ એમ નહીં, કે આટલો પ્રકાર તો બાદ કરી નાખો પછી બાકીની ભક્તિ કરવી એમ નહીં. માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ, આ નાનીના આ મુમુક્ષુના નજરનો વિષય આ છે એમ કહેવું છે. જ્યારે એને જ્ઞાની પરમાત્મા ઓળખાય છે ત્યારે એની નજરમાં શું આવે છે, કે દેહધારી કોઈ દિવ્ય મૂર્તિ છે જે જ્ઞાની રૂપ પરમાત્મા સ્વરૂપે પોતાને દેખાય છે. તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડીને પરાભક્તિ એટલે બધી જ છેવટની હદ સુધીની ભક્તિના અંત સુધી, છેલ્લી હદ સુધી, કોઈ બાકી નહીં, એક પણ વાત બાકી નહીં, જેટલી ભક્તિ અરિયંત સિદ્ધ પરમાત્માની થઈ શકે તેટલી બધી સ્થાપી છે એમણે. અંત સુધી એક લયે આરાધવી એવો શાસ્ત્ર લક્ષ્ય છે. આ આગમમાં વિહિત વિષય છે એમ કે છે, પણ આગમ વિરુદ્ધ નથી. શાસ્ત્ર નાખ્યું વચ્ચે, નહીતર વળી વિદ્વાનોને એ લફરું વળગે છે કે શાસ્ત્રનો આધાર લાવો. તો કે છે કે આ શાસ્ત્ર લક્ષ્ય છે ભાઈ, શાસ્ત્રે કહેવા ધારેલો કોઈ લક્ષ્યભૂત વિષય હોય તો આ છે. તે કાયદું શાસ્ત્ર વાંચીને આ વાત આ રીતે કાઢી છે તો બરાબર છે, ન કાઢી હોય તો નસીબ તારા, બીજું કોઈ એમાં ઉપાય. નમસ્કાર આદિ ભક્તિ થી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એમાં ભંગ પડવા દેવો નહીં એમ કે છે. પાછું કરવી એમ નહીં, એકાદ વખત કરી લેવી એમ નહીં, એમાં ભંગ પડવા દેવો એવો શાસ્ત્ર લક્ષ છે એમ શાસ્ત્રકાર એવા ધારે છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે, જો કેટલું ફેરવી ફેરવીને એ વિષયનો રસ મૂકો છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઉગે છે. ત્યાં સુધી ભક્તિ ભક્તિ નથી, પણ અભક્તિ પણ ચાલતી હોય છે. આમ છે, અથવા એક ભક્તિનો આડંબર ચાલતો હોય છે, ભક્તિનો દેખાવ થતો હોય છે, અંતરની ભક્તિ હોતી જ નથી. એ વાત લલ્લુજીએ ક્યાંક ક્યાંક લખી છે પોતાને માટે, કે પોતે ભક્તિ બહુ કરતા હતા, ઘણા એ રીતે એમની બાહ્ય ભક્તિ બીજા બધા મુમુક્ષુઓમાં, શ્રીમદજીના બધા જ અનુયાયીઓમાં લલ્લુજીની બાહ્ય ભક્તિ વધારે સ્પષ્ટ દેખાય આવે એવી હતી. એ વાત ઉપર એમણે ખેદ કર્યો છે કે આ અમારો ભક્તિનો આડંબર છે. શું જે અંદરથી ઓળખાઈને ભક્તિ આવવી જોઈએ એ ભક્તિ આવી નથી. આપે કહ્યું કે જ્ઞાની પરમાત્મા છે એટલે માન્યું, કેમ કે આપને માન્યા છે માટે માન્યું, અને પરમાત્માને ભક્તિ કરીએ એમ આપની ભક્તિ કરીએ છીએ, પણ અંતરની ઓળખાણ ક્યાં? આ સવાલ છે. એ પોતે એકરાર કર્યો છે એ વિશે, એકરાર કર્યો છે કે નહીં, જે જ્ઞાનમાં ચીજ આવવી જોઈએ એ પરિણતિ ને એ પરમાત્મા જ્ઞાનમાં આવવો જોઈએ, પછી જે ભક્તિ ઉછળે એ અંતરથી ઉછળે. આ ઉછળે છે, મન વચન કાયા ભક્તિ કરે છે, અમને સંતોષ નથી એ વાત. વધુ વધુ ભક્તિ એમને કરી છે, એ વાત ખુલ્લી કરી છે. એવું દેખાય છે, આમ તો પરમાત્મા દેહધારી નથી, વિદેહી છે પોતે. પરમાત્મા પોતે વિદેહી સ્વરૂપે છે, છતાં એને જે દેહધારી મૂર્તિ દેખાય છે એ આ રીતે દેખાય છે. ગજબ વાત કરી છે, એકદમ એક્ઝેક્ટ એમને જે વાત કરી છે એમાં મીન કાંઈ મીન માત્ર કોઈ જગ્યાએ ક્યાંય ફેર નથી, એક અક્ષરનો ફેર નથી એવી પરિસ્થિતિ છે. એવું દેખાય, એ દેહધારી જે છે એને એ પરમાત્મા રૂપે જ દેખાય. મારા માટે આ પરમાત્મા છે સીધું એને એમ જ લાગે, બીજું લાગે જ નહીં. એટલે એને અભક્તિ નો તો સ્વપ્ને પણ પ્રસંગ બને નહીં એ પરિસ્થિતિ આવી જાય. ના, ઊણી પણ ન થાય તો પછી અભક્તિ નો તો પ્રશ્ન નથી, પણ એ ઓછી ભક્તિ જ અભક્તિ છે ખરેખર. શું 526 માં વંચના બુદ્ધિ કહેશે કે જે ઓળખીને જેટલું મહાત્મા આવવું ઘટે એટલું મહાત્મા આવતું નથી, છતાં જીવ મહાત્મ કરે છે આ ક્ષેત્રે છે. કોને? પોતે પોતાને. હું ભક્તિ તો કરું છું, હું મહિમા તો કરું છું ને, હું ક્યાં અભક્તિ કરું છું? હું ક્યાં દ્વેષ કરું છું? હું ક્યાં અવર્ણ વાત બોલું છું? હું તો ભક્તિ કરું છું. ભાઈ બાપુ તું છેતરા છો, આ તારી વંચના બુદ્ધિ રખડાવે છે તને, તું છેતરાઈશ નહીં આમાં. એટલા લલ્લુજીમાં એટલી પાત્રતા હતી, એટલી પાત્રતા હતી, એટલી ભક્તિ કરી છે એમણે. બીજા કોઈ કરે એ ભક્તિ દેખાતી નથી કોઈ, એટલી ભક્તિ. અગાસ ગયા હતા 2 વર્ષ પહેલા, ત્યારે મેનેજર વાત કરતા હતા એ 2-2, 4-4 કલાક થયો તો કાગળની રાહ જોઈને બેઠા હોય કે આજ તો મારા ભગવાનનો કાગળ આવવો જ જોઈએ, આજ તો ટપાલી આવવો જ જોઈએ. જે દિવસે કાગળ આવવાનો હોય પોતે કાગળ લખવાય અને અનુમાન કરે કે આ દિવસે પહોંચે ને આ દિવસે આવે, પછી બીજે દિવસે આવે તો એટલા પરિણામ લંબાય. એ 2-2, 4-4 કલાક થયો તો રાહ જોઈને બેઠા હોય, 2-4 નાટા તો સ્ટેશન સુધી મારી આવે પ્રકાશના, જ્યાં કે જ્યાં પણ બધો પોસ્ટ ઓફિસ હોય કે જ્યાં સુધી હોય ત્યાં સુધી આ 2-4 આંટા મારી આવે, ધક્કા ખાઈ આવે, અને કાગળ આવે એટલે પહેલાં તો નાચવા માંડે, કાગળ ને ખોલ્યા મોત, કાગળ ની ભક્તિ કરે પેલા, નાચે રીતસર, પછી કાગળ ખોલીને વાંચે. તો એમ કે છે કે નહીં, જે ભક્તિ કહેવા માંગે છે એ ભક્તિ આજી નથી, જાત ફેર છે એમ કેમ. એ ઉખાણ થી જે પરિણામની જાત ઉભી થાય છે એ જાત બીજી છે. આ મન વચન કાયાના પરિણામ જે પ્રકારે ચાલે છે એમાં કઈ જાત બીજી છે, એ પોતાને ખ્યાલમાં આવે છે. એ સ્પષ્ટ કર્યું છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થઈ ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ એટલે તે પ્રકારની ભક્તિ એમ લેવું છે ક્રમે કરીને પરાભક્તિ રૂપ હોય છે, એ ઉત્કૃષ્ટ ભક્તિ રૂપ હોય છે, એ જાત બરાબર છે. એ વિશે શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશંસો છે. જોયું એમનું વલણ હતું એટલે એમાંથી કાઢીને દીધું. ભગવાનભાઈનું વલણ છે એ બાજુનું એમને થોડી શ્રદ્ધા છે તો એમાંથી એ માલ કાઢીને દીધો કે આમ કહેવા માંગે છે. એટલે જે લોકો સંપ્રદાયમાં માને છે એના કરતા બીજી જ વાત કરી. શું આ એક વિલક્ષણ પ્રકાર જ્ઞાનીઓનો છે, એને ખ્યાલ આવે છે કે અહીંયા આ ઊંધું સમજે છે, આ ઊંધું છે એમ નહીં કહેતા આ સીધું છે એમ કહે છે. જો વિચક્ષણ જીવ હોય તો એમાંથી પોતાને ઊંધાઈને છોડી દે છે અને સવળી વાત ત્યાંથી ને ત્યાંથી જ લઈ લે છે. અધિક શું કહેવું, જ્ઞાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા, જૈનમાં પણ પંચ પરમેષ્ઠી મંત્રનો નમો અરિહંતાણમ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. આ જે સત્પુરુષમાં પરમાત્માનું દર્શન એવું સંકેત કરવા માટે સિદ્ધ પદ અરિહંત પદ કરતા ઊંચું હોવા છતાં અનાદિ મહામંત્રમાં પહેલા અરિહંત પદને નમસ્કાર કર્યો છે. જૈનમાં આ નમસ્કાર મંત્ર અનાદિથી આમ શા માટે, એનો ઉત્તર આપ્યો છે. હા, આ નમસ્કાર મંત્ર નો આવે છે કે અનાનુપૂર્વી માં તો ઘણી વાત લીધી છે, અનુપૂર્વી ને અનાનુપૂર્વી આગળ જે વિષય ચાલી ગયો ને એમાં નમસ્કાર મંત્ર ની જ વાત લીધી છે કે અનુપૂર્વીમાં નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયણમ, નમો ઉજ્જાયણમ, નમો લોયેશમ. અનાનુપૂર્વીમાં તો અનાનુપૂર્વીમાં શું છે કે માણસ જપ પંચ પરમેશ્વરના જપ કરે ને ઉપયોગ બીજો યોજાય, કેમ કે પાંચ પદ ગોઠવાઈ ગયા તો કે નહીં ગોઠવણી ફેરવો, અનુપૂર્વી ની અનાનુપૂર્વી થી કરો, એ વાત એમણે કરી છે. ત્યાં પંચ પરમેશ્વર નો ઉલ્લેખ છે, આવે છે ઘણી જગ્યાએ આવે છે, એ શંકા નથી પડી ક્યારે કે પંચ પરમેશ્વર નું કેમ આવતું નથી. ઘણી વાર વાંચ્યું છે, એ શંકા જ નથી પડી જાય. શું શિક્ષાપાઠમાં છે ને, શિક્ષાપાઠમાં છે, હેડિંગ છે, કેટલામાં છે, 83 નંબર નો શિક્ષાપાઠ છે, 83 35 નંબર નો શિક્ષાપાઠ, નમો રિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યણમ, નમો ઉજ્જૈન, નમો લોહે સાવણમ. આ એમણે જે મોક્ષમાળા લખી એમાં 35મો પાઠ છે, અને નમસ્કાર મંત્ર ઉપરનો તો પાઠ જ છે આખો, એક પાઠ જ એના ઉપર લીધો છે એમણે. શું આ પવિત્ર વ્યાખ્યાનો નિર્ગુણ પ્રવચનમાં નવકાર નમસ્કાર મંત્રને પંચ પરમેષ્ઠી મંત્ર કહે છે. શું અસલ નફાને શિક્ષા પાઠ એ અનાનુપૂર્વી નો લીધો છે, પાંચ પદનો અનુપૂર્વી ને અનાનુપૂર્વી આવે છે. ક્યાં શંકા પડવાનો પ્રશ્ન નથી, આ તો બહુ શરૂઆત થઈ, 70મા વર્ષથી આ વાત તો ચાલુ થઈ ગઈ છે. એટલે સિદ્ધપદ ને નમસ્કાર કર્યા પહેલા નમો અરિયંતાણ મેં એમ નમસ્કાર કર્યો છે, એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને એ જ ભક્તિનું સાચું નિદાન છે. આમ કાઢ્યું છે નમસ્કાર મંત્ર માંથી આ સિદ્ધાંત કાઢ્યો છે એમણે પોતે.
Jai Shri Mataji.